શ્રોતા મિત્રો, શિયાળો બેસવાનો હોય ત્યારે સૌને ફ્લુ શોટ્સ, ફ્લુ સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવાનું યાદ કરાવવામાં આવે છે. જોકે આ વિષયે ફ્લુ વેક્સિન લેવી કે નહીં તે પણ વિવાદાસ્પદ છે. ફ્લુ વેક્સિન લેવી કે નહીં, લેવી તો કોણે લેવી, ક્યારે લેવી, આ બધા સવાલના જવાબ મેળવીએ ડોક્ટર ભૌમિકભાઈ શાહ પાસેથી. ભૌમિકભાઈ, વેલકમ બેક ટુ SBS રેડિયો.
થેન્ક યુ નીતલબેન.
ફ્લૂના સિમ્પટમ્સ સાવ શરદી ઉધરસ જેવા હોય છે, એટલે સૌથી પહેલા તો ફ્લુ છે કે નહીં કેવી રીતે ખબર પડે?
એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ ડિફરન્શિએશન બંનેની વચ્ચે નથી, પણ જ્યારે પણ ફ્લુ હોય ત્યારે શરીરનું કડતર ખૂબ જ વધારે હોય, એના સિવાય તમને ખૂબ થાક લાગે, ફટીક ખૂબ જ ફીલ થાય, એ યુઝ્યુઅલ જે શરદી ખાંસી હોય એના કરતાં આઉટ ઓફ પ્રપોર્શન હોય. યુઝ્યુઅલ શરદી ખાંસીમાં નાક દદડે, ગળું પકડાઈ જાય એવું વધારે જોવા મળે છે, જ્યારે ફ્લૂમાં એટલા પ્રમાણમાં નાકનું દદડવાનું કે ગળું પકડાઈ જવાનું જોવા નથી મળતું. પણ બંનેમાં થોડોક ઓવરલેપ હોય છે, આ સિમ્પટમ્સ ઘણીવાર ભેગા એક સરખા જેવા પણ થઈ શકે, પણ જ્યારે બોડી એક, હેડેક અને ફટીક એ પ્રીડોમિનન્ટ સિમ્પટમ હોય, એઝ અપોઝ ટુ રની નોઝ, સો થ્રોટ, તો એમાં ફ્લૂ હોવાના ચાન્સીસ વધારે હોઈ શકે.
આપણે અત્યારે ફ્લુ શોટ કે ફ્લુ વેક્સિનની વાત કરીએ છીએ, પણ ફ્લુ એક વસ્તુ નથી, ઘણા પ્રકારના ફ્લુ હોય છે.
સાચી વાત છે, ફ્લુનું આખું નામ છે ઇન્ફ્લુએન્ઝા, અને આપણે એને શોર્ટમાં ફ્લુ કહીએ છીએ. એમાં એની ઘણી બધી ટાઈપ્સ અને સબ ટાઈપ્સ હોય છે. એટલે એની જો મેજર ટાઈપ આપણે કહીએ તો બે એના મુખ્ય પ્રકાર હોય છે, ઇન્ફ્લુએન્ઝા એ અને ઇન્ફ્લુએન્ઝા બી. પણ પાછા એના સબ ટાઈપ્સ પણ હોય છે, અને એમાંય પાછી સ્ટ્રેન્સ હોય છે. સ્ટ્રેન્સ એટલે એમાં ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ સુકામાં એટલો ખતરનાક હોય છે, કારણ કે એ કોન્સ્ટન્ટલી પોતાના સ્ટ્રક્ચરમાં ચેન્જ કરતો રહે છે. જેમ કે આપણે મીઝલ્સની રસી લીધી હોય તો આખી જિંદગી સુધી એની સામે આપણી પાસે ઇમ્યુનિટી હોય છે, પણ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ પોતાનો પ્રકાર, પોતાનું સ્ટ્રક્ચર ધીમે ધીમે બદલતો રહે છે, એટલે એની સામેની વેક્સિન આપણે દર વર્ષે લેવી પડતી હોય છે. કેમ કે દર વર્ષે ગવર્મેન્ટ નક્કી કરે છે કે અત્યારે કયા ટાઈપના ઇન્ફ્લુએન્ઝાના વાયરસ પ્રેવલન્ટ છે, અને એ વર્ષની વેક્સિનની અંદર એ વાયરસ સામેનો પ્રોટેક્શન મળે એ ટાઈપની સ્ટ્રેન એ લોકો ઇન્ક્લુડ કરતા હોય છે.
અને ઓસ્ટ્રેલિયામાં ખાસ લોકોને ફ્લુ વેક્સિન લેવાની સરકાર તરફથી, વિવિધ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે આ વર્ષે પણ ખૂબ ભયંકર ફ્લૂ સિઝનની શક્યતા દર્શાવવામાં આવી છે. ગયા વર્ષે હજારો લોકોને ફ્લૂ થયો હતો, સૌથી વધારે ક્વીન્સલેન્ડમાં 56,000 ફ્લૂના કેસીસ નોંધાયા છે. અને સરકાર વેક્સિન રેકમેન્ડ કરે છે, પણ એક વિવાદ, વેક્સિન લેવી કે નહીં, શું એનો હા કે ના જવાબ છે?
એનો હા કે ના જવાબ તો નથી, પણ એમાં એટલે જેમ તમે કીધું એમ કે લાસ્ટ વર્ષની ફ્લૂ સિઝન ખૂબ ખતરનાક હતી, કેમ કે હજારો લોકોના મૃત્યુ થયા ફ્લૂને કારણે. અને ફ્લૂ એક એવો રોગ છે કે જે એકદમ માઇલ્ડ પણ હોય શકે, જેમાં તમને ખબર પણ ના પડે કે ફ્લૂ હતું, કદાચ કોઈક શરદી જેવું લાગે અને પાસ થઈ જાય અને તમને ખબર ના પડે કે ઇન્ફ્લુએન્ઝાનું તમને ઇન્ફેક્શન થયું હતું. અને બીજો એન્ડ એવો પણ છે કે જેમાં એકદમ સિરિયસ ઇન્ફેક્શન થાય, તેની સામે આપણી બોડીમાં જરાય ઇમ્યુનિટી ન હોય, અને એની અંદર માણસને આઈસીયુમાં દાખલ થવું પડે અને અમુક લોકોના મૃત્યુ પણ થાય. એટલે લાસ્ટ યરની જે તમે વાત કરો છો કે ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા ઇન્ફ્લુએન્ઝાને કારણે, એમાં તમે જોવા જાઓ તો લગભગ 90% લોકો 65ની ઉપરની ઉંમરના હતા. 65ની ઉપરની ઉંમરના લોકોમાં ઇન્ફ્લુએન્ઝાને કારણે ડેથનો રેટ ઘણો હાઈ જોવા મળે છે. આ બંને બે એક્સ્ટ્રીમ ઓફ એજ હોય, ખૂબ યંગ ચિલ્ડ્રન જ્યારે એમને ઇન્ફ્લુએન્ઝા થાય તો એ લોકોમાં પણ મોર્ટાલિટી અથવા તો મૃત્યુનો દર વધારે હોય છે, અને તમે 65ની ઉપરની એજમાં જાઓ તેમાં પણ વધારે હોય છે. એટલે ગવર્મેન્ટ ફંડ કરે છે ઇન્ફ્લુએન્ઝાનો વેક્સિન ફ્રી ઓફ ચાર્જ જે લોકો 65 અથવા 65થી ઉપરની ઉંમરના હોય. સ્ટ્રોંગલી એના સિવાય એ ગવર્મેન્ટ રેકમેન્ડ કરે છે કે જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય, કારણ કે જ્યારે પ્રેગ્નન્સીમાં તમને ફ્લૂ થાય તો એના પણ કોમ્પ્લિકેશન્સ ઘણા વધારે થઈ શકે છે, અને એ ફ્લૂનું ટ્રાન્સમિશન ગર્ભમાં જે બાળક હોય એને પણ થઈ શકે છે. એટલે ગવર્મેન્ટ સ્ટ્રોંગલી રેકમેન્ડ કરે છે કે પ્રેગ્નન્ટ લેડીઝને પણ ઇન્ફ્લુએન્ઝાનું વેક્સિન લેવું જોઈએ. અને એના સિવાય એવા ઘણા લોકો હોય છે જેમને સ્વાસ્થ્યના બીજા બધા પ્રોબ્લેમ્સ હોય, જેમ કે હાર્ટનો પ્રોબ્લેમ હોય, કે લંગમાં એમ્ફિસીમાં કે એસ્થમાનો પ્રોબ્લેમ હોય, કે પછી ડાયાબિટીસ હોય, કે કેન્સર હોય, આ બધા લોકોની ઇમ્યુનિટી લો હોય છે. એટલે એ લોકોને જો ઇન્ફ્લુએન્ઝા થાય તો એ લોકોને સિરિયસ ઇન્ફ્લુએન્ઝા થાય એ લોકોને આઈસીયુમાં એડમિટ થવું પડે, તો એમનું ડેથ થાય, તો રિસ્ક વધારે હોય છે. એટલે જે લોકોને આવા બધા કોમોર્બિડ કન્ડિશન અથવા બીજા હેલ્થ ઇસ્યુ હોય એમને પણ ગવર્મેન્ટ સ્ટ્રોંગલી રેકમેન્ડ કરે છે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લેવા માટે. હવે તમારા ક્વેશ્ચન એ હતો કે શું બધાએ લેવી જોઈએ. એમાં બે ત્રણ એવા સબગ્રુપ છે જેમાં ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન અપ્રોપ્રિયેટ નથી. જેને એગ પ્રોટીન અથવા ઈંડાના પ્રોટીનની એલર્જી હોય એ લોકોને ક્યારેક ઇન્ફ્લુએન્ઝાના વેક્સિન લેવાથી એલર્જીક રિએક્શન થઈ શકે છે. એટલે બેઝિકલી વેક્સિન છે એ એગ સેલના કલ્ચરમાં ગ્રો કરવામાં આવે છે, એટલે એમાં થોડાક એગ પ્રોટીનના કમ્પોનન્ટ હોઈ શકે. એટલે જ્યારે હેલ્થ પ્રોફેશનલ્સ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આપતા હોય તો હંમેશા પહેલા પૂછતા હોય છે કે તમને એગની એલર્જી છે કે નહીં, અને હોય તો એમને રેકમેન્ડ કરતા હોય છે કે આનાથી તમને ક્યારેક હાનિ થઈ શકે એટલે તમે એ ન લો. હવે જે લોકોને એગની એલર્જી હોય એ લોકોને પણ ઇન્ફ્લુએન્ઝા સામે પ્રોટેક્શનની તો જરૂર હોય જ છે. એમાં સૌથી સારું એ થઈ શકે કે જ્યારે એમના ઘરના બાકીના મેમ્બર જેમને એગની એલર્જી ન હોય એ લોકો જો ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લે તો ટ્રાન્સમિશન એ વ્યક્તિને થાય એવા ચાન્સીસ ઘટે. વેક્સિનેશનમાં એક ફિનોમિનન છે જેને કહેવાય છે હર્ડ ઇમ્યુનિટી. એટલે 100 જણા જ્યારે કમ્યુનિટીમાં હોય દાખલા તરીકે, અને એમાંથી 5 જણાને કોન્ટ્રાઇન્ડિકેશન હોય કે એમને તકલીફ થઈ શકે એવું છે તો એ લોકો વેક્સિન ન લઈ શકતા હોય, તો બાકીના જો 95 જણા વેક્સિન લે તો ઇન જનરલ એ વ્યક્તિઓ માટે ઇન્ફ્લુએન્ઝા થવાનું રિસ્ક ખૂબ ઓછું થઈ જાય. એટલે બેઝિકલી બાકીના બધા કમ્યુનિટીમાં જો વેક્સિન લે તો એ વ્યક્તિઓને ઇન્ફ્લુએન્ઝા આવવાના ચાન્સીસ ઘટી જાય છે. અને એના સિવાયના જે એજ ગ્રુપના માણસો છે, પ્રેગ્નન્ટ લેડીઝ અને 65 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ, એમના માટે ઓપ્શન હોય છે. ઘણી બધી જગ્યાએ વર્ક પ્લેસ ઉપર એમ્પ્લોયર્સ ઓફર કરતા હોય છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન ફ્રી ઓફ ચાર્જ, એ પણ લઈ શકાય. અને એના સિવાય પણ જો તમને એમ લાગતું હોય કે તમને ઇન્ફ્લુએન્ઝાને કારણે ઘણા બધા દિવસો કામ કરતા અટકવું પડે અથવા તો જે બીમારી થાય અટકાવવાની ઈચ્છા હોય તો ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન તમે પે કરીને લઈ શકો છો. એટલે તમારા જનરલ પ્રેક્ટિશનર પાસે જાઓ તો એ તમને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આપી શકે, પણ એનો ચાર્જ તમારે બેર કરવો પડતો હોય છે. એટલે ગવર્મેન્ટ એ વ્યક્તિઓ માટે ફ્રી ઓફ ચાર્જ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન અવેલેબલ કરાવે છે જેમાં મૃત્યુનો દર ઘણો હાઈ હોય છે જેમને ઇન્ફ્લુએન્ઝા થાય તો.
ફ્લૂ શોટ લેવો, ફ્લૂ વેક્સિન લેવાનું નક્કી કરીએ તો વોટ ઇઝ ધ રાઈટ ટાઈમ ફોર ઇટ?
આ વર્ષે ગવર્મેન્ટ એ વસ્તુ પર ઘણી ફોકસ કરી રહી છે કે કયો સાચો ટાઈમ છે ફ્લુ વેક્સિન લેવાનો. ક્યારે તમે વેક્સિન લો તે ખૂબ વહેલું હોય અને ક્યારે તમે લો તે ખૂબ મોડું હોય. આમ તમે જોવા જાઓ તો આખા વર્ષમાં ગમે ત્યારે ફ્લૂના કેસીસ થઈ શકે છે, પણ તમે ફ્લૂના કેસનું રિપોર્ટિંગ જ્યારે ટ્રેક કરો તો વર્ષના અમુક મહિના હોય છે જેને ફ્લૂની પીક સિઝન કહેવામાં આવે છે. અને ઇન જનરલ એવું ગણવામાં આવે છે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિનાની અંદર ફ્લૂનો રિપોર્ટિંગ યુઝ્યુઅલ મહિનાઓ કરતા ઘણું વધારે હોય છે. એમાંય ખાસ કરીને ઓગસ્ટ મહિનો, એમાં ઘણું પીક ઉપર ફ્લૂનું ટ્રાન્સમિશન હોય છે. એટલે વેક્સિનેશન યુઝ્યુઅલી વેક્સિનેશનની ડ્રાઈવ ચાલુ થાય છે એપ્રિલ મહિનાથી. આ મહિનાથી યુઝ્યુઅલી ગવર્મેન્ટ બધાને વેક્સિનેશન માટે પ્રમોટ કરવાનું ચાલુ કરે છે. હવે વેક્સિનની જે ઇફેક્ટ છે એ ઇન જનરલ 3 થી 6 મહિના માટે એની ઇફેક્ટ હોય છે અને પછી એની ઇફેક્ટ વેર ઓફ થતી હોય છે. એટલે જો આમ આપણે ગણીએ કે કોકની અંદર 3 જ મહિના સુધીની અસર રહેતી હોય તો હવે ગવર્મેન્ટ એમ પ્રમોટ કરે છે કે એપ્રિલમાં ખૂબ જલ્દી જો તમે વેક્સિન લઈ લીધી હોય તો કદાચ મે, જૂન અને જુલાઈ મહિના સુધીમાં એની ઇફેક્ટ વેર ઓફ થવા માંડે, અને ઓગસ્ટમાં જ્યારે પીક આવતું હોય ત્યારે કદાચ તમારી વેક્સિનની અસર ન રહી. એટલે હવે થોડોક એવો ટ્રેન્ડ છે કે એપ્રિલને બદલે મે અથવા જૂન મહિનાની અંદર જો તમે વેક્સિન લો તો કદાચ પીક ટાઈમે તમને પ્રોટેક્શન મળે. હવે વેક્સિનની અસર થવા માટે લગભગ 2 થી 4 અઠવાડિયાનો ટાઈમ થતો હોય છે, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. અને ઘણી વાર એટલા માટે તમે જુલાઈ કે જૂન મહિનાની અંદર વેક્સિન લો તો એની અસર ડેવલપ થતા હજુ વાર લાગે અને ઘણાને એમાં ફ્લૂ એ ટાઈમની અંદર થઈ જાય. આને કારણે ઘણી વાર મિથ ફેલાતી હોય છે કે ફ્લૂની વેક્સિન લીધી એને કારણે મને ફ્લૂ થયો, પણ એનું કારણ એ હોય છે કે તમે જ્યારે તમારી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય ફ્લૂની સામે વેક્સિનને કારણે, એ પીરિયડની અંદર તમને જો રિયલી ફ્લૂ વાયરસ આવી જાય તમારા બ્રીધિંગમાં તો તમને ફ્લૂ થઈ શકે. એટલે આઈડિયલી લેટ એપ્રિલથી મે એન્ડ કે જૂન મહિના સુધીમાં જો તમે ફ્લૂની વેક્સિન લઈ લો તો ઘણું સારું પડે, પણ દેર ઇઝ નો રોંગ ટાઈમ. ઇન કેસ યુ હેવ મિસ્ડ ધેટ ટાઈમ પીરિયડ તો તમે રેસ્ટ ઓફ ધ ટાઈમમાં પણ ગમે ત્યારે ફ્લૂ વેક્સિન લઈ શકો છો.
અને જે વેક્સિન ન લેવાનું નક્કી કરે એ શું બીજા કોઈ ઉપાય કરી શકે? એક એવી વાત સાંભળવા મળે છે કે વિટામિન સી સપ્લિમેન્ટ સવાર સાંજ લો તો ફ્લૂથી બચી શકાય.
ના, વર્ષોથી આ મેડિકલ ફિલ્ડની અંદર એક ડિબેટનો વિષય છે કે વિટામિન સીને કારણે કફ અને કોલ્ડ, જે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કહેવામાં આવે, એનું ઇન્સિડન્સ અથવા એના થવાના ચાન્સીસ ઘટે છે કે નહીં. એના માટે ઘણી બધી નાની મોટી સ્ટડીઝ, મેડિકલ સ્ટડીઝ થઈ છે અને એના રિઝલ્ટ હંમેશા એક સરખી ડિરેક્શનમાં નથી. અમુક સ્ટડીઝમાં એમ જોવા મળે છે કે હા, એનાથી પ્રોટેક્ટિવ બેનિફિટ છે, અને અમુક સ્ટડીઝમાં એમ જોવા મળે છે એનાથી કાંઈ ફરક પડતો નથી. આના વિશેનો ફાઇનલ વર્ડિંગ એ કહી શકાય કે થોડા વર્ષો પહેલા એક ખૂબ મોટું મેટા એનાલિસિસ થયું. મેટા એનાલિસિસ એ લોકો આગળ થયેલી બધી સ્ટડીઝને કમ્બાઈન કરી અને એક ફાઇનલ આઉટકમ કાઢવાનો વિચાર કરે. એની અંદર એનું આઉટકમ 2013 સાલમાં એ રીતના રિપોર્ટ થયું હતું કે જ્યારે તમને શરદી ઓલરેડી થઈ ગઈ હોય અને એ વખતે તમે જો વાઇટામિન સી લો તો એનાથી શરદીના ડ્યુરેશનમાં, એની સિવિયારિટીમાં કોઈ ફરક પડતો નથી. પણ ઘણા બધા લોકો આખું વર્ષ વિટામિન સી લેતા હોય છે, તો શરદી થવાની સિવિયારિટી અને ચાન્સીસમાં ફરક નથી, પણ શરદી કેટલા દિવસ સુધી રહે એની અંદર થોડો ફરક પડે છે. એકાદ દિવસ ઓછી શરદી થકે એવું બને. એટલે એ તમારો પર્સનલ પ્રેફરન્સ છે. વિટામિન સી થી કોઈ મોટો હાર્મ નથી, પણ એમાં યુઝ્યુઅલી એનો ડોઝ 200 મિલીગ્રામથી વધારે તમે આખું વર્ષ લેવા તૈયાર હો તો તમને એકાદ દિવસ ઓછી શરદી રહે એવા ચાન્સીસ છે, એવું અત્યારના લેવલ ઉપર બધા સ્ટડીઝના એનાલિસિસ પરથી કહી શકાય એવું છે. એટલે નાનકડો ફાયદો છે. અને જો કોકને ગોળીઓ લેવાનું રોજ ન ગમતું હોય તો એ લોકો બહુ મોટો બેનિફિટ લૂઝ નથી કરતા એની અંદર.
ભૌમિકભાઈ, આજે તમે વિગતે વાત કરી ફ્લૂ વેક્સિન વિશે, કોણે લેવી, ક્યારે લેવી, અને ખાસ 65 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે સરકાર તરફથી ફ્લૂ ફ્રી વેક્સિન્સ મળે છે એ વિગતવાર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ નીતલબેન.